एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी वाला संपादित रचनावली पठन शैलेश 144 सुभाषित रत्न भांडागर कवि काशीनाथ पांडुरंग परब। काशीनाथ पांडुरंग परब है संस्कृत सुभाषितों एक संग्रह सुभाषित रत्न भांडागर प्रगट करेलो। एने वासुदेव लक्ष्मण शास्त्री पणसीकरे संशोधित करीने एनी छठी आवृत्ति 1929 में निर्णय सागर प्रेस मुंबई द्वारा बहार पाड़ेली छे। सुभाषित रत्न भांडागार में काव्य नाटक चंपू भाण प्रहसन पुराण इतिहास वगैरह जुदा जुदा क्षेत्रों में तेमज कर्णोपकर्ण मळेला सुभाषितों एकठा कर्या छे। एटलुं ज नहीं पण जतनपूर्वक आ सुभाषितोने मंगलाचरण प्रकरण सामान्य प्रकरण राज प्रकरण चित्र प्रकरण अन्योक्ति प्रकरण अने नवरस प्रकरण एम कुल 6 प्रकरणों में वर्गीकृत कर्या छे। मंगलाचरण प्रकरण में गणेश सरस्वती थी मांडी चंद्र अने पृथ्वी सुधीना तत्वों विषे सुक्तिओ छे। तो एमां दशावतारने लगती सुक्तिओ पण समावी लीधी छे। सामान्य प्रकरण में विद्या प्रशंसा काव्य प्रशंसा नाट्य प्रशंसा उपरांत कालिदास जयदेव बाण बिलहण वाल्मीकि जेवा विशिष्ट कवियोनी प्रशंसा ने आवरी लीधी छे। वळी धन उद्यम विनयनी तो प्रशंसा छे पण दरिद्रोनी कुमित्रोनी कुपुत्रोनी निंदा पण छे। त्रीजा प्रकरण में राजसभा अने राजमिलनना विषय थी शुरू करी अकबर शाहीजहां दशरथ पृथ्वीराज जेवाओनी विशिष्ट राज प्रशंसा छे। चौथा चित्र प्रकरण में प्रहेलिका प्रश्नोत्तरी थी मांडी पशुपंखीओना जाति वर्णनों छे। पांचमू अन्योक्ति प्रकरण सूर्य थी शुरू करी मुसळ सुधीना विषयोनी अन्योक्ति आपे छे। अन्योक्ति में वात એકની થતી હોય અને સૂચન બીજાનું મળતું હોય છે। છઠ્ઠું નવરસ પ્રકરણ નામ પ્રમાણે સાહિત્ય જગતમાં પ્રચલિત શૃંગારથી માંડી અન્ય 8 રસની સામગ્રી એકઠી કરી આપે છે। આમ સુભાષિત રત્ન ભાંડાગાર સંગ્રહકારના અથાક પરિશ્રમની પ્રતીતિ કરાવે છે। સંગ્રહને અંતે સુભાષિતો ક્યાંથી લેવામાં આવ્યા એના આધારો આપ્યા છે અને અકારાદી ક્રમે શ્લોકોને એવી રીતે ગોઠવ્યા છે કે જો શ્લોક સ્મૃતિમાં હોય અને પૂરો મનમાં ઉગતો ન હોય તો એને શોધવામાં તરત મદદ મળી શકે છે। આ સંગ્રહમાં છે એવા સુભાષિતોનું સંસ્કૃતમાં ખૂબ મહત્વ છે। સંસ્કૃત ભાષા સમાસ અને સંધિથી એવી રીતે બનેલી છે તેમજ ટૂંકમાં કહેવાની અને ઉદાહરણપૂર્વક કહેવાની એની આવડત એવી તો મોટી છે કે સંસ્કૃતનું સુભાષિત સાહિત્ય વાસ્તવમાં પોતાનું અલાયદું સ્થાન ભોગવે છે। કહેવાયું છે કે ભાષાઓમાં મધુર અને દિવ્ય સંસ્કૃત છે, સંસ્કૃતમાં મધુર કાવ્ય છે અને કાવ્યમાં મધુર સુભાષિત છે। યુવતીઓના સ્વાભાવિક રીતે ગવાયેલા સુભાષિત ગીતથી જો મન વિંધાઈ ન જાય તો માનવું કે કાં તો એ યોગી છે કાં તો એ પશુ છે। એમ પણ કહેવાયું છે કે સંસારના કટુ વૃક્ષના બે અમૃત ફળ છે, એક છે સુભાષિત અને બીજું છે સજ્જનોની સંગત। તો વળી પૃથ્વી પરના 3 રત્નોમાં જળ અને અન્નની સાથે સુભાષિતનું સ્થાન છે। સંસ્કૃતમાં અતિશયોક્તિનો મહિમા છે એ પ્રમાણે સુભાષિતોનો મહિમા કરવામાં આવે છે। સુભાષિતના રસની સમક્ષ દ્રાક્ષ પ્લાન થઈ જાય, સાકર કાંકરી બની જાય અને સુધા બીકની મારી સ્વર્ગે સિધાવી જાય। 2 કે 4 પંક્તિઓમાં એકદમ ચોંકાવી દે એવા ઉદાહરણ સાથે અનુભવના સત્વને સારી લેતું સુભાષિત જપાનના હાઇકુની પેઠે માત્ર સંવેદન નહીં પણ સંવેદનની સાથે સમજદારી અને દુનિયાદારીની સામગ્રીને પણ ભેળવે છે। થોડાક નમૂના જોઈએ તો સુભાષિત સાહિત્યનો પરિચય થશે। ગણેશનું ચિત્ર જુઓ. હાલતા કાંધથી વીંઝાતા પવનને કારણે ઉડેલા સિંદૂરથી બધું રાતું બની જતા અકાળે સંધ્યાનો સમય થયો હોય એવો આ ગણેશ ભાસ કરાવે છે. પાર્વતીનું ચિત્ર જુઓ. શંકરના કંઠના આશ્લેષ સાથે આંખ મીચાઈ ગયેલી હોવાથી ઉમા કાલકૂટના ઝેરીલા સ્પર્શથી મૂર્છામાં પડી ગઈ હોય એવી લાગે છે. ક્યારેક સુભાષિત હળવી શૈલીમાં પણ પ્રવેશે છે. કુવૈદ્યની કરેલી નિંદા જોવા જેવી છે. યમરાજના ભાઈ જેવા કે વૈદ્યરાજ, અમે તમને નમન કરીએ છીએ. યમરાજ તો પ્રાણનું જ હરણ કરે છે, પણ તમે તો ધનનું પણ હરણ કરો છો. બીજા એક સુભાષિતમાં અન્ય પ્રદેશમાં જઈને ઉભેલા વૈદ્યને કોઈની ચિતાને પ્રજવેલી જોઈ વિસ્મય થાય છે કે ન તો હું અહીં હોત, ન તો મારો કોઈ ભાઈ છે, પછી આવી હસ્તકલા બતાવી કોણે? ક્યારેક દરિદ્રતાની નિંદા કરતા સુભાષિતમાં કહેવાયું છે કે આ લોકમાં ધનિકો માટે પારકાએ સ્વજન બની જાય છે, જ્યારે દરિદ્રો માટે પોતાના સ્વજનો પણ દુર્જનો બની જાય છે. ક્યારેક સુભાષિતમાં મૌનનો મહિમા કરાયો છે. પોતાના મૌનને કારણે સુખસારિકા પિંજરે પુરાયા છે. બગલાને તો કોઈ પિંજરે પૂરતું નથી, મૌન જ સ્વાર્થ સાધન છે. સુભાષિતમાં વૃદ્ધત્વની પણ બરાબર ઠેકડી ઉડાડી છે. કહે છે, કાળા મેલા વાળે સફેદી ધારણ કરેલી જોઈને રોષે ભરાઈને મોંમાંથી દંતાવલી ચાલી ગઈ. તો જીવનનું કોઈ કાર્ય ભૂખે પેટે નથી થતું એની વાત સુભાષિતમાં જુદી રીતે કહેવાયેલી છે. શૈયા, વસ્ત્ર, ચંદન, સુંદર નાર, વીણા કે વાણી, ભૂખથી પીડાતા મનુષ્યને આ કંઈ રૂચતું નથી. બધા કાર્યોનો આરંભ મુઠ્ઠીભર ચોખાથી થાય છે. જે જમાનામાં પ્રવાસના સાધનો પૂરા વિકસ્યા નહોતા અને પર્યટન વિભાગની કલ્પના નહોતી, ત્યારે પણ સુભાષિતોએ પ્રવાસનો સરસ ઉદાહરણ સાથે મહિમા કર્યો છે. કહે છે, જે અન્ય દેશોમાં જતો નથી, જે પંડિતોને મળતો નથી, એની બુદ્ધિ પાણી પર પડેલા ઘીના ટીપાની જેમ સંકોચાયેલી રહે છે. જે અન્ય દેશોમાં જાય છે અને પંડિતોને સેવે છે, એની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાની જેમ વિસ્તાર પામે છે. છેલ્લે એક સુભાષિતમાં હાઇકુની જેવી ચિત્રશૈલીથી સમુદ્રનું ન ભૂલાય એવું વર્ણન જોઈએ. જમીન પર પડીને તાર સ્વરે ગર્જતો, મોટા મોજાઓના હાથને પટકતો ફીણ ફીણ આ સમુદ્ર, એને અપસ્માર, ફેફરું થયાની શંકા ઊભી કરે છે. એકંદરે સંસ્કૃત સુભાષિતની અદાથી કહીશું કે ધર્મ, યશ, ન્યાય, દક્ષતા અને સુંદરતા અંગેના સુભાષિતોનો સંગ્રહ જેની પાસે છે, એને ક્યારેય જગતમાં દુઃખી થવાનો વારો આવતો નથી.